અને પછી જે આ કહ્યું એને અનુભવો જાણવો અને પછી શ્રદ્ધા કરવી. શ્રદ્ધા કરીને પછી એમાં ઠરવું, આચરણ કરવું એટલે ચારિત્ર, લીન થવું એમાં ઠરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ સુદ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. કારણ કે સાધ્ય એટલે મોક્ષ, પરિપૂર્ણ મોક્ષ દશા જે છે એ સાધ્ય છે, ધ્યેય નથી. ધ્યેય તો આત્મા છે અને સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ, પરિપૂર્ણ દશા મોક્ષની પ્રગટ કરવા યોગ એ સાધ્ય છે. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ જેમાં કોઈ પણ પ્રકારની રાગની ક્રિયા હોતી નથી, એવો પરિપૂર્ણ વિતરાગ ભાવ એને નિષ્કર્મ અવસ્થા કહેવાય. કર્મથી રહિત, રાગરૂપી કાર્યથી રહિત એવી પરિપૂર્ણ વિતરાગ દશા થાય, એ અવસ્થા થાય, રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, તેની પ્રાપ્તિ આ રીતે થાય છે કે પ્રથમ આત્માને જાણવો, પછી શ્રદ્ધવો અને પછી એમાં લીન થવું. આમ જો તું કર તો તને સાધ્યની સિદ્ધિ થાય, મોક્ષની પ્રાપ્તિ તને થાય. ઉપપત્તિ છે એટલે ઉત્પત્તિ થાય છે, અન્યથા અનુપત્તિ છે. અસ્થિ નાસ્થિ અને કાંત કર્યું કે શુદ્ધ આત્માનું અવલંબન લેનારને ધર્મ થાય છે અને શુદ્ધ આત્માનું જે અવલંબન લેતો નથી એને મોક્ષ માર્ગની ઉત્પત્તિ થતી નથી એટલે એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સાધ્યની સિદ્ધિ થતી નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો માર્ગ મોક્ષનો માર્ગ ત્રણેય કાળ એક રૂપે હોય છે. ચોથો કાળ હોય કે પાંચમો કાળ, કાળ ફરે તેથી કઈ ધર્મનું સ્વરૂપ ફરતું નથી. કે ભાઈ અત્યારે આત્માનો અનુભવ નથી થતો તો પછી ધર્મ જ ન થાય, અનુભવીને જ ધર્મ થાય. તો આપણે અનુભવ ન થતો હોય તો ધર્મનું સાધન હમણાં અપનાવો, આટલા વ્રત ને નિયમ ને દાન ને સ્યળ ને પરિગ્રહ પરિમાણ ને આટલા મંદિર બંધાવો તો ધીમે ધીમે આસ્તે આસ્તે આપણે ધર્મ થશે. એ ધર્મનું સ્વરૂપ નથી. પહેલામાં પહેલું તું તારા શુદ્ધ આત્માને જાણ એટલે અનુભવ કર, અને જેવો આત્મા છે એની શ્રદ્ધા કર. પહેલામાં પહેલી વાત આ લીધી, વચ્ચે બીજું કઈ છે નહીં. એટલે સીધી પરમાર્થની વાત કરી. અન્યથા અનુપત્તિ છે, અર્થાત સાધ્યની સિદ્ધિ, સાધ્ય એવો મોક્ષ, એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આનું નામ અનેકાંત કહેવાય. આમથી થાય ને આમ કરવાથી થાય એ અનેકાંત નથી, ફૂદડી વાત છે. આમ થાય અને આમ ન થાય, શુદ્ધ આત્માનો અનુભવથી સર્વા ધર્મની થાય, અને જે શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી એને ધર્મની શરૂઆત થતી નથી. ભાઈ હમણાં આ સાકરના ભાવ બહુ વધી ગયા અને ખાંડ મળતી નથી તો કઈ નહીં, આપણે સાકરને બદલે કોઈક ધોળી ચીજ નાખો ચામાં, એમ કોઈ દી હાલતો હશે? જે વિધિથી ધર્મ થાય એ વિધિ એ ત્રણેય કાળ ધર્મનું સ્વરૂપ છે, બીજો કોઈ રસ્તો છે
નહીં.
હા સુખડી સારો દાખલા, શીરો જે વિધિએ થતો હોય એ રીધિએ થાય, પણ ઘી બહુ મોંઘું થઈ ગયું ઘી તો હમણાં પાણીમાં લોટ શેકવો, ગોળના પાણીમાં લોટ શેકવો અને પછી નીચે ઉતારીને જાતું વળતું ઘી નાખવું, જાતું વળતું થોડુંક જાજુ પડે નહી પડ્યા વગર રે નહી. ઈ તો ગુરુદેવ ની ટેવ ને ઈ એને લલકા સમજાવે. બધાય બહેનો હશે, બધાય બહેનો એમાં તો ગોળ ના પાણી એ લોટ શેકે અને પછી વળતું જાતું વળતું ઘી નાખે. એમ ન થાય, પેલા ઘીમાં લોટ શેકવો જોઈએ, પછી નીચે ઉતારીને ગોળનું કે સાકરનું પાણી નાખવું જોઈએ તો શીરો થાય. એમાં શીરો ન થાય લોપડીમાંથી જાય. એમ પેલા આ ક્રિયા કરીએ કરતા 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 થશે. સાવ ખોટી વાત છે. એ જગત આખું ઊંધે રસ્તે છે, ધર્મના નામે ઠગાઈ રહ્યું છે, એ ઓપન દેખાય છે. આપણી પણ સ્થિતિ એ જ હતી. આપણે ગુરુદેવ ન મળ્યા ત્યાં સુધી આપણી બધાની સ્થિતિ પણ એ જ હતી. જે અત્યારે જગત માને છે ને કરી રહ્યું એ આપણે કરતા હતા. પૂર્ણથી ધર્મ માનતા હતા આપણે, પૂર્ણથી ધર્મ માનતા. આ પુરુષે આંખ ઉગાડી, અનંત ઉપકાર. અરે લૌકિકમાં કોઈએ સામાન્ય ઉપકાર કર્યો હોય તોય સજ્જન ભૂલે નહીં. એક તૃષા લાગી બહુ હોય ને જીવ જાતો હોય ને એક પાણીનો લોટો કોઈ પાયો હોય તો એનો ઉપકાર જિંદગી આખી ના ભૂલે. સમજી ગયા? એમ કોઈએ સામાન્ય રીતે કોઈ આર્થિકમાં મદદ કરી હોય, કોઈ બીજી રીતે મદદ કરી હોય અને પછી એ પોતે કરોડપતિ થાય અને મદદ કરનારનો પુણ્ય ફરી ગયા હોય તો પણ એનો ઉપકાર ભૂલે નહીં. એ મોટરમાં જતો હોય ને આમાં આવે તો કે મારા શેઠ આવે છે, નીચે ઉતરી જાય. સમજી ગયા? અને પગે લાગે. આપને ક્યાં જવું છે? જ્યાં જવું અહીંયા કયો? મોટર આપની છે, મારી મોટર નથી. સમજી ગયા? એટલે ઉપકાર, સજ્જન ઉપકાર ન ભૂલે. હવે એ તો લૌકિકની વાત થઈ, આ તો લોકોતર. ભવો ભવના દુઃખનો નાશ કરે અને શાસ્ત્ર સુખની પ્રાપ્તિ આપણને આપી એને બતાવી, એનો ઉપકાર તો કઈ શબ્દમાં વર્ણન નથી શકે. શબ્દનું કામ નથી એમાં, એટલો ઉપકાર એને કર્યો છે. માર્ગ બતાવ્યો, આંધળાને માર્ગ બતાવ્યો. હવે આગળ એક બીજો પારો શરૂ થાય છે. પેલો પારો આટલો પૂરો થયો. ત્રણ પારા છે આ ગાથાના, બહુ ઊંચી ગાથા છે. હા, જુઓ, જે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે, પ્રથમ શુદ્ધાત્માનો અનુભવ કરવો તો એમ પ્રશ્ન થાય જ કે એવો શુદ્ધાત્મા કેવો છે કે જેનો હું અનુભવ કરું તો મને ધર્મ થાય. એમ છઠ્ઠી ગાથામાં પ્રશ્ન ઉત્પન્ન કર્યો છે આચાર્ય મહારાજે. શિષ્ય પ્રશ્ન કર્યો કે એવો શુદ્ધાત્મા જે આપ કહેવા માંગો છો, એકત્વ ભક્ત આત્માની વાત, તો એ શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે અને કેવી રીતે એનો અનુભવ થઈ શકે? બે પ્રશ્ન એક સાથે પૂછ્યા છે. ત્યાં એમ ઉત્તર આપ્યો છે કે સાંભળ, કે શુદ્ધાત્માનો જે સ્વભાવ છે કે જ્ઞાયક ભાવ છે, એ આત્મા જ્ઞાનમય છે. જો આત્મા એક છે, એના પડખા બે છે, એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું. સામાન્ય પડખાને દ્રવ્યરૂપ કહેવાય ને વિશેષને પર્યાયરૂપ પડખું કહેવાય. બોલો, બારી ખુલ્લી હોય તો બંધ કરી દો ને. આત્મા એક છે, એના પડખા બે છે, એક સામાન્ય પડખું એટલે ધ્રુવ પડખું, ટકતું પડખું, નિત્ય પડખું. એ શુદ્ધાત્મામાં કિંચિત માત્ર ક્યાંય કદી ફેરફાર ન થાય. અનંત ગુણ જેમાં રહેલા છે અને એક એક ગુણ પરિપૂર્ણ, જ્ઞાન પરિપૂર્ણ, દર્શન, ચારિત્ર, સુખ, અનંત અનંત ગુણથી ભરેલો એક સામાન્ય આત્મા છે. જેમ સોનું સામાન્ય છે અને વિશેષ એની અવસ્થાઓ થાય છે, એમ આત્મા ત્રિકાળ ટકનારો એક છે. એના મુખ્ય બે ગુણ છે, જ્ઞાન ને આનંદ. આત્મા નું સ્વરૂપ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન. જ્ઞાન એટલે આ ઇન્દ્રિય જ્ઞાન નહીં, પણ અતિન્દ્રિય જ્ઞાન મય આત્મા છે, અને અતિન્દ્રિય આનંદમય છે આત્મા. અનાકુળ આનંદમય આત્મા, શક્તિમય શક્તિ, એની જ્ઞાન ને આનંદ થી શક્તિ થી ભરેલો આત્મા છે, એને જ્ઞાયક કહેવામાં આવે છે. અને એ જ્ઞાયક આત્મા જે છે એ સંસાર અવસ્થામાં શુભાશુભ રૂપે વિશેષમાં ભલે પરિણમન એનું થઈ ગયું પર્યાયમાં, તો પણ એ જ્ઞાયક જે શુદ્ધાત્મા છે એ શુભ અને અશુભ ભાવ, જે વિકૃત વિકારી ભાવ, અશુદ્ધ ભાવ, તે રૂપે થતો નથી આત્મા. પાણીમાં ગમે એટલી મલિનતા આવે પણ પાણીનો જે મૂળ સ્વભાવ સ્વચ્છતા નિર્મળતા એ છૂટતું નથી, એમ આત્મા અનાદિ અનંત શુદ્ધ અને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. હવે એનું જેને ભાન નથી એની દશામાં શુભાશુભ ભાવ થાય છે, પાપને પુણ્યના ભાવ થાય છે, તો પણ તે શુદ્ધાત્મા છે એ અશુદ્ધ પરિણામ રૂપે થતો જ નથી ને, થવું અશક્ય છે, એમાં એની નાસ્તી છે, દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, તેથી તે શુભાશુભ રૂપે પ્રણમતો નથી તેના સ્વભાવે, તે કારણે તેમાં પ્રમત અને અપ્રમત દશાઓ થતી નથી. એટલે મિથ્યાત્વ રૂપે થતો નથી આત્મા અને સમ્યક દર્શન રૂપે થતો નથી, આત્માને બંધે થતો નથી ને આત્માને મોક્ષ પણ થતો નથી. એવું ત્રિકાળ મુક્ત એક આત્મા સ્વભાવ સામાન્ય પડખું છે, વિશેષ પર્યાયોમાં શુભાશુભ થાય, બંધ થાય, મોક્ષ થાય, સંવનિજરા થાય, ભલે પરિણામમાં બધું થતું જોવામાં આવે પણ પરિણામથી ભિન્ન જે સામાન્ય આત્મા છે ટંકોત્કીર્ણ એક, એ તો એકનો બે થતો નથી, અનાદિ અનંત એવો ને એવો પૂર્ણ આનંદની મૂર્તિ છે. એટલે એ જ આત્માને શ્રદ્ધામાં લેવો અને પરિણામને ગૌણ કરવા, પરિણામ છે ખરા, એ આત્મા જે પરિણામે પરિણમે છે કથનચી, તો પણ તે પરિણામ રૂપે થતો નથી, એને નિજ ભાવને છોડતો નથી, અપરિણામી જે આત્મા છે એ પરિણામમાં જતો જ નથી, પરિણામમાં વ્યાપક નથી, એને અડતો નથી પરિણામને, એવો આત્મા પરિણામ માત્રથી ભિન્ન, બંધને મોક્ષના પરિણામથી રહિત, નવ તત્વના ભેદથી પણ રહિત, બંધ મોક્ષના પરિણામથી પણ રહિત, ઉદય ઉપસમ ક્ષય ક્ષોપસમ ચાર પ્રકારના પર્યાયના ભાવો એનાથી પણ રહિત આત્મા એક ચિદાનંદ બિરાજમાન છે, એવા સામાન્ય આત્માનું અવલોકન કરવું, એટલે કે એને લક્ષમાં લઈ એને અનુભવીને એને શ્રદ્ધામાં લેવો આત્માને, એ આત્માનું સ્વરૂપ છે. પંચાધ્યાયમાં એક વિષય છે કે સમ્યક દર્શનનો વિષય તો નવતત્વ છે, તો એક નવતત્વને શ્રદ્ધા કરે છે તો એને શુદ્ધનો અનુભવ થાય છે, અને બીજો નવતત્વને શ્રદ્ધે છે તો એને અશુદ્ધનો અનુભવ થાય છે. તો વિષય તો બેનો એક જ છે, સમ્યક દર્શનનો વિષય નવતત્વ, તો એ શું એમાં છે રહસ્ય, એમ પ્રશ્ન શિષ્ય કર્યો. એના ઉત્તરમાં આપે છે જવાબ કે સાંભળો, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. એટલે શું કે પદાર્થ તો પરિણામ વાળો છે જ, પદાર્થ કોઈ પરિણામ વિના તો હોય જ નહીં, અન્યમતી કહે છે, સાંખ્યમતી વેદાંતિ એવું નથી, પરિણામ થાય છે, સમજી ગયા. હવે એ પરિણામ રૂપે પરિણમતો હોવા છતાં પણ એવો એક પદાર્થ છે, એટલે એમાં એક સામાન્ય પડખું અને એક વિશેષ પડખું, બે પડખાવાળો પદાર્થ છે બધાની પાસે. એમાં એમ કે છે કે એ પદાર્થના સ્વરૂપના પ્રતિભાસમાં તફાવત છે, એટલે જ્ઞાની એના સામાન્ય પડખાને ગ્રહણ કરી લે છે અને અજ્ઞાની વિશેષ પડખાને ગ્રહણ કરે છે. એ મોટો તફાવત છે. તેથી સત સામાન્યનો સિદ્ધાંત કરનાર એને શુદ્ધનો અનુભવ થાય છે, અને વિશેષ પર્યાયનું લક્ષ્ય કરે છે એને આત્મા માને છે એને અશુદ્ધતાનો અનુભવ થાય છે. પદાર્થ એક છે, એના પ્રતિભાસમાં ફેર. એક સામાન્ય પડખાને જુએ છે, એક વિશેષને જુએ છે. સોની સોનાને જુએ છે, બેનો ઘાટને જુએ છે. રજકણ કે રીધિ વૈમાનિક દેવની, સર્વે માયના એક પુદગલ સ્વભાવજો. હવે એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, બરાબર છે. જો એના પ્રતિભાસમાં ફેર છે, આ પ્રતિભાસની વાત નીકળી ને, એના પ્રતિભાસ એટલે એને જાણવામાં ફેર મોટો છે. પ્રતિભાસ એટલે જાણવું. તો શ્રીમદજી કહે છે કે રજકણ કે રીધિ વૈમાનિક દેવની, એટલે અહીંનું રજકણ ધૂળ, અહીંની ધૂળ માટી, અને વૈમાનિક દેવની રીધિ, અમને કિંચિત માત્ર એમાં ફેર લાગતો નથી. લોઢું હોય કે સોનું હોય, અમને કાંઈ ફેર લાગતો નથી. કાચના કટકા હોય કે કોહિનૂરનો હીરો, સામાન્ય હીરો નહીં. તમે મોન રાજા કહાની કહો, બેસો ને આમ જરાક, એટલે ભાઈનું જરા મોઢું દેખાય. આમ કરું કે છે, જ્ઞાની કે છે કે લોઢું હોય ને સોનું હોય અમને બે સરખું, બે સરખું લાગે તો ખા, બે સરખું લાગે છે. અમારી નજરમાં કઈ તફાવત નથી. કેમ કે અમે એના સામાન્ય પુદગલ સ્વભાવને જોઈએ છીએ, અને અજ્ઞાની એના વિશેષને જુએ છે. એટલે જોવા જોવામાં તફાવત થઈ ગયો મોટો. અજ્ઞાનીને સોના ઉપર રાગ આવે છે અને લોઢા ઉપર દ્વેષ આવે છે, અને જ્ઞાની કહે છે કે સોનું ને લોઢું એ બે પૂદગલમય ભાવો છે, એ બધા પૂદગલો છે, રજકણ નો પિંડ છે, એમાં અમને કઈ તફાવત લાગતો નથી. એટલે એક પર્યાય દ્રષ્ટિથી જુએ છે અને એક દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે. એમ આ તો દ્રષ્ટાંત થયો. એમ આત્મા એક છે, આત્મા તો એક છે. હવે એ આત્મા ક્રોધાદિ રૂપે પરણમે છે, ક્રોધમાન માયાલોપ રૂપે પરણમે છે સમયે સમયે. હવે એવો જે પરિણામી આત્મા છે, રાગરૂપે પરણું તો આત્મા છે, અનાદિકાળનો રાગરૂપે તો પરણમે છે, એ કઈ વિતરાગ રૂપે પરણમો નથી. હવે એવા એવો આત્મા જયારે નજરમાં આવે છે, ત્યારે જેને જેને સમ્યક દર્શન થવાનું છે, એ જીવ સામાન્યને પકડી લે છે, અને વિશેષ જે રાગની પર્યાય છે એને અનાત્મા પણ કાઢી મૂકે છે કે એ અનાત્મા છે, એ આત્માનું સ્વરૂપ જ નથી મારું. સમ્યક દર્શન થતી વખતે સામાન્યને ગ્રહણ કરે છે અને વિશેષને ગ્રહણ કરતો નથી, અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની સામાન્યને તિરોભૂત કરે છે અને વિશેષને ગ્રહણ કરે છે. હવે સમ્યક દર્શન થવા પહેલા પણ એને સામાન્ય પડખાનો પક્ષ કરવો પડશે, તો પક્ષાતિક્રાંત થશે. વિશેષનો પક્ષ છે કે આત્મા અશુદ્ધ છે, આત્મા દુઃખી છે, આત્મા મિથ્યાદ્રષ્ટિ છે, આત્મા પાપને પુણ્ય કરે છે, આત્માને કર્મનો બંધ છે, એ બધા જે વિશેષના પડખા છે એને ગૌણ કરીને એક એનું અન્વયરૂપ સામાન્ય પડખું. બધા નવ પ્રકારના ઘાટ થયા સોનાના, એમાં સોની સોનાને દેખે છે, સામાન્યને ગ્રહણ કરે છે, અને બેનો એના ઘાટને ગ્રહણ કરે છે. એક ઘાટ સારો લાગે છે તો એના ઉપર રાગ કરે છે, બીજો રાગ ખરાબ લાગ્યો ઘાટ તો દ્વેષ કરે છે, અને સોનીને રાગ અને દ્વેષ નથી. કેમ કે ઘાટને જોતો નથી, એ સોનાના સામાન્ય પ્રતિભાસને પકડે છે. એમ આત્મા રાગરૂપે પરણમે છે. હવે જયારે રાગરૂપે પરણમતો હોય ત્યારે એક પડખું શુદ્ધ ને બીજું પડખું અશુદ્ધ, બે પડખા છે. પણ ખમે છે. હવે જયારે સમ્યક દર્શન થવા પહેલા એ શુદ્ધને નિશ્ચયથી પક્ષમાં લઈએ છે કે હું શુદ્ધ જ છું ને અશુદ્ધ નથી, સામાન્ય છું ને વિશેષ મારામાં નથી, મારામાં અભાવ છે વિશેષનો, મારામાં પર્યાય છે જ નહીં. પર્યાય પર્યાયમાં ભલે હો પણ મારામાં એટલે સામાન્ય પડખું જે લક્ષમાં લઈએ છે એ સામાન્યમાં વિશેષનો અભાવ છે. એમ પહેલા નિર્ણય કરીને પછી જે નિર્ણય કર્યો છે એને પ્રત્યક્ષપણે એ સામાન્યને લક્ષમાં લઈ લે છે અને વિશેષને લક્ષમાં લેતો નથી. એટલે પર્યાર્થિક નિર્ણય એક શ્રોથા બંધ કરી અને દ્રવ્યાર્થિક નયની આંખ ઉગાડી સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો, સમ્યક દ્રષ્ટિ બની જાય છે. એટલે પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે, પદાર્થને જાણવા જાણવામાં મોટો ફેર છે. એક સામાન્ય પડખાને આત્મા માને છે અને બીજો અજ્ઞાની વિશેષ રાગને આત્મા માને છે. જ્યાં સુધી પર્યાયને આત્મા માને છે ત્યાં સુધી અજ્ઞાની છે, અને પર્યાયને ગૌણ કરીને સામાન્ય શુદ્ધ પડખાનું જ્ઞાયક ભાવને જ્યારે લઈએ ત્યારે એને સમ્યક દર્શન થાય છે, અનુભવ થાય છે. માટે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો એટલે શુદ્ધાત્માને જાણવો, ત્રિકાળી આત્માને જાણવો, જ્ઞાયકને જાણવો. એને આઠ પ્રકારના કર્મનો બંધ થયો જ નથી. અત્યારની વાત છે, આ બધા આત્મા બેઠા છે ને એને આઠ કર્મનો બંધ જ નથી થયો. એવો એક આત્મા બધાની પાસે છે જેની આરે આઠ કર્મનો બંધ થયો છે. એ તો પરિણામની સાથે કર્મનો બંધ થાય, દ્રવ્યની સાથે કર્મનો બંધ ન થાય. અને અત્યાર સુધી કર્મના ઉદયમાં કોઈ જીવ જોડાયો નથી અત્યાર સુધી. કેમ કે ઓલું સામાન્ય જે પડખું છે શુદ્ધાત્મા એ કર્મના ઉદયમાં ના જોડાય, અને જે કર્મના ઉદયમાં જોડાય છે એ તો આશ્રવ તત્વ છે, જીવ તત્વ જોડાય. જે કર્મના ઉદયમાં જોડાતો નથી, કર્મને બાંધતો નથી ને છોડતો નથી અને કર્મનો અવલંબન લેતો નથી, એવું નિરાલંબી ત્રિકાળ સામાન્ય આત્મા તે હું છું. જો વિશેષ પર્યાય અવલંબન લેવા જાય છે કર્મનું અને પર્યાયમાં આશ્રવ થાય છે પુણ્યને પાપના પરિણામ, એ વખતે તું સામાન્યને જોઈ લે અને જોઈ શકાય છે. શું કહ્યું કે જ્યારે પુણ્ય પાપના પરિણામ થાય છે પર્યાયમાં ત્યારે દ્રવ્ય સ્વભાવનું અવલોકન થઈ શકે છે. કેમ કે દ્રવ્ય સ્વભાવમાં પુણ્યને પાપના પરિણામનો જ અભાવ છે, એટલે શુદ્ધાત્માને અનુભૂતિ થઈ શકે છે. એટલે જેવો આત્મા છે એવો લક્ષમાં આવી શકે છે. એ વર્તમાન પુણ્ય પાપના પરિણામ એને ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવામાં નડતા નથી. એ નડે ક્યારે કે જેમ પરિણામ અશુદ્ધ થયા હોય અને આત્મા અશુદ્ધ થઈ ગયો હોય તો શુદ્ધનો અનુભવ ન થાય. પણ આત્મા ત્રણેકાર શુદ્ધ રહ્યો છે અને અશુદ્ધ થાય છે તે આત્મા થતો નથી પણ આશ્રય તત્વ થાય છે, પર્યાય થાય છે. પણ ઉપચારથી એમ કહેવાય વ્યવહાર નહીં કે સંસારમાં આત્મા દુઃખી થઈ ગયો, સંસારમાં આત્માએ કર્મ માંડ્યા અને અજ્ઞાનથી આત્મા દુઃખી થયો. પણ અજ્ઞાનથી આત્મા જે દુઃખી થાય છે એ ખરેખર મૂળ આત્મા દુઃખી નથી થતો, પણ એના પરિણામમાં દુઃખ થાય છે. એ પરિણામનો આરોપ આત્મા ઉપર આપીને કે આત્મા દુઃખી થયો. ખરેખર આત્મા તો સુખનો સાગર છે, એ પર્યાયનું દુઃખ એમાં પ્રવેશી શકતું નથી. દુઃખ આત્માને અડતું નથી. અત્યાર સુધી આત્માએ દુઃખ ભોગવું નથી એવો આત્મા લક્ષમાં આવે ત્યારે સમ્યક દર્શન થાય. આ ગજબની વાત છે. તમે પૂછ્યું ને આત્માનું સ્વરૂપ કેવો આત્મા છે એને જાણવો, એ આત્મા છે. આ આત્માનું સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિએ આત્મા દુઃખને ભોગવે છે, પણ તો દ્રષ્ટિ બદલાવીને આત્માને જોને પાણી ઊંધું થયું, પાણી ઊંધું થયું તો કયા કરે પણ સાંભળતો ખરો કે પાણી ઠંડુ શીતળ છે? તો કે પણ નાખો આંગળી, ભાઈ આંગળીથી પાણીને માપ ના નીકળે, એ તો જ્ઞાનથી માપ નીકળે. એમ કોઈ કહે કે વર્તમાનમાં આત્મા દુઃખી છે, તો ભાઈ કથનથી દુઃખી છે. પર્યાય અપેક્ષાએ જો તો સંસારી જીવ અજ્ઞાની પરિણામમાં દુઃખ છે તે અપેક્ષાએ આત્માને આરોપ આપ્યો. દુઃખ થાય છે આશ્રવ તત્વમાં, દુઃખ થાય છે આશ્રવ તત્વમાં, અને એ આશ્રવ રૂપે પરમે છે આત્મા. તેથી ઉપચારથી એમ કહ્યું કે આત્મા વર્તમાનમાં દુઃખી થાય છે, પણ પર્યાય ધર્મથી બીમારી છે. એ વખતે દ્રવ્ય સ્વભાવ તો જેવું છે તેવું છે. વિષય એવો છે, આ બે પડખાની વાત જ્યાં સુધી એના ખ્યાલમાં નહીં આવે. નારકીનો જીવ અત્યારે પૂરું દુઃખ ભોગવે છે. પરિણામથી જુઓ તો છાંટો સુખ નથી, પણ એ વખતે નારકીનો જે જીવ તત્વ છે એ સુખમય રહેલો છે, દુઃખમય થયો નથી. વ્યવહાર નહીંથી ઉપચારથી કહેવાય, આરોપની કથનથી કે દુઃખી થઈ રહ્યો છે, પણ એ દુઃખની અવસ્થાને ગૌણ કરો અને દુઃખની અવસ્થાને આત્માથી જુદી જુઓ, વેદનાન કરો જીવ તત્વનું આશ્રવ તત્વનું, તો જીવ તત્વ તો અનાદિ અને સુખમય ભીત છે. અજ્ઞાની આત્માને દુઃખીપણે માને છે, શ્રદ્ધે છે, દુઃખી છે એવા આત્માનું સંધાન કરે છે એટલે દુઃખી થાય છે. વર્તમાનમાં આત્મા પરિણામથી દુઃખી છે અજ્ઞાની, પણ એવો જ હું છું, દુઃખી જ હું છું એમ જો શ્રદ્ધામાં રાખે તો એ દુઃખી થયા કહેવાનું. પણ પરિણામમાં દુઃખ છે ત્યારે પરિણામને ગૌણ કરી અને જીવ તત્વને જુઓ તો એ તો સુખનો ગાંગડો છે, સુખ છલાછલ ભર્યું છે એમાં, એમાં દુઃખનો પ્રવેશ થયો નથી. એવો જે આત્મા, એનો જે પ્રતિભાસ જેને થાય એને જ્ઞાની કહેવાય. એટલે પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાની સામાન્ય પડખાને આત્મા પણ ગ્રહણ કરે છે, અજ્ઞાની વિશેષને આત્મા પણ ગ્રહણ કરે છે. એટલે કે આશ્રવને આત્મા પણ માને છે એક જીવ, યજ્ઞની છે, રાગને આત્મા પણ માને છે, અને બીજો જીવ રાગથી રહીત શુદ્ધ આત્માને આત્મા પણ જાણે માને છે. એટલે પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે મોટો બહેનો. સ્વભાવના પક્ષમાં આવે અને પછી પક્ષાતિકરણ થઈ જાય. પેલા પક્ષમાં આવે કે શુદ્ધ જ છું, અશુદ્ધ નથી, પરિપૂર્ણ છું, અપૂર્ણ નથી, મુક્ત છું, બંધાયેલો નથી, અબદ્ધ છું ને બદ્ધ નથી, અભેદ છું ને ભેદરૂપું નથી, એમ રાગથી રહીત છું, રાગથી સહિત નથી, એમ બધા પડખેથી જેવો આત્માનું સ્વરૂપ છે એવો એને યથાર્થ નિર્ણય કરવો જોઈએ. એને નિશ્ચયનો પક્ષ કહેવાય, અને નિશ્ચયના પક્ષ વડે વ્યવહારનો નિષેધ કરવો જોઈએ એને, કે હું મુક્ત છું એવો નિશ્ચયનો પક્ષ, એના બળે હું બંધાયેલો નથી, વ્યવહારનો નિષેધ, હું શુદ્ધ છું અને અશુદ્ધ નથી. હવે અશુદ્ધતા પર્યાયમાં તો છે, પર્યાયમાં તો અશુદ્ધતા છે, પણ એની નજર રાખે છે આત્મા ઉપર. અહીંયા હમે જોઈને એમ કે છે કે હું શુદ્ધ છું અને હું અશુદ્ધ નથી, હું પરિપૂર્ણ છું, હું અપૂર્ણ નથી. એમ ત્રિકાળી સામાન્યને લક્ષમાં રાખતો કે જે નિશ્ચયનો વિષય છે, એ નિશ્ચયના બળે ભલે વિકલ્પાત્મક છે, અનુભવ પહેલા નિર્ણયની ભૂમિકા આવવાની હોય ત્યારે આ પ્રકારે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ નિર્ણય કરે છે અને અલ્પકાળમાં એને અનુભવ થાય છે. આને સમ્યક સન્મુખ કહેવાય. જેને સામાન્ય પડખાનો પક્ષ આવી જાય તેને સમ્યકની સન્મુખ થઈ ગયો. આવું વસ્તુનું સ્વરૂપ છે અને એના ઘણા દ્રષ્ટાંતો આપે છે શાસ્ત્રમાં. પારવગરના દ્રષ્ટાંતો આપે છે, પાણીનો દ્રષ્ટાંત આપે છે, મેલું થયું, પાણી ઊંનું થયું, દર્પણનો દ્રષ્ટાંત આપે છે, ઘણા દ્રષ્ટાંતો, કોઈ સ્ફટિકમણીનો દ્રષ્ટાંત આપે છે, ઘણા ઘણા દ્રષ્ટાંત આપે છે, જળ કમળ, કમળ પાન, કમળના પાંદડાનો દ્રષ્ટાંત આપે છે, ઘણા ઘણા દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંતથી સિદ્ધ થાય છે કે પદાર્થને બે પડખા છે, બે પડખામાં એક પડખાને જોનારો જ્ઞાની છે, બીજા પડખાને, કેવળ બીજા પડખાને જાણનારો અજ્ઞાની છે. બીજા પડખાને જોયા કરશે તો એ પોતામાં રાગ અને દ્વેષ છે એમ જ દેખાશે, પણ રાગ દ્વેષ થાય છે એને ગૌણકરની પર્યાયને, અને દ્રવ્ય સ્વભાવ કેવો છે એને જોને, એમ એવા આત્માને જાણવાનું અહીંયા કહ્યું. પ્રથમ આત્માને જાણો, પ્રથમ નાયક શુદ્ધાત્માને જાણ. આ પ્રમત અપ્રમતની દશાઓ જે છે, આશ્રવ બંધની પર્યાય થાય કે સંવર નિજરાણ કે મોક્ષની પર્યાય થાય, એ પર્યાયનું લક્ષ્ય છોડી દે અને દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કર. દ્રવ્યને પર્યાય માત્ર બે જ છે અંદરમાં, દ્રવ્યને પર્યાય સિવાય વસ્તુમાં બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી એટલે કે આત્મામાં દ્રવ્ય પણ છે અને આત્માના પરિણામ પણ થાય છે. આત્મામાં એટલું છે, આત્મામાં મકાન નથી, બંગલા નથી, મોટર નથી, કુટુંબ કબીલા આત્મામાં નથી, આત્માના દ્રવ્યમાં નથી અને આત્માના પરિણામમાં પણ નથી. પૈસો દ્રવ્યમાં રહેતો હોય છે કે પૈસો પર્યાયમાં રહેતો હોય છે, આત્માની આત્મા દ્રવ્ય છે સામાન્ય, અને એના થાય છે પરિણામ જ્ઞાનમાં જાણવાના. તો જાણવાની પર્યાયમાં પૈસો રહેતો હોય છે કે જે જાણક નાયક ભાવ એમાં પૈસો રહે, પૈસો ક્યાં રહેતો હોય છે? પૈસાનું અસ્તિત્વ તો છે ક્યાંક, બરાબર છે. હવે પૈસો ક્યાં રહે છે, એનું સ્થાન ક્યાં છે, રહેવાનું રહેઠાણ અનુભવ એ નક્કી કરવાનું છે. એ રહે છે ક્યાં, આત્મામાં રહેતો નથી. પૈસો આત્માના સ્વભાવથી બાહ્ય રહે છે, બાહ્ય સ્થિત છે, એ બહિરંગ તત્વ છે, એ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં એ પ્રવેશ થતો નથી. તો પછી હવે આ શું કરવું પૈસાનું, કે પૈસાનું કઈ આપણે ન કરવું? પૈસા પ્રત્યે મમતા છોડવી અને શુદ્ધ આત્મા હું છું એમ એનું લક્ષ કરવું, બસ. એમ લાગે છે આ કાળમાં મને કે અત્યારે પૈસાનો મહત્વ એટલું બધું વધી ગયું છે અને એટલો બધો પૈસા કમાવા પ્રત્યેનો આશક્તિ ભાવ વધતો દેખાય છે કે જાણે પૈસામાં લોચુંબક હોય મોટું, જીવ બધા ખેંચાય છે એમાં. લોચ મૂકો ને એમાં સોય ખેંચાઈ જાય, સોય ખેંચાય, વણ ખેંચાઈ જાય, આખું વાણ ખેંચાઈ જાય. દરિયામાં એવા પાળ હોય લોચમગના ખેંચાઈ જાય. પણ હવે જે સોય ખેંચાય છે લોઢા તરફ ખેંચાય છે સોય, પણ એ સોય ઉપર પ્લાસ્ટિકનો કોટ કરો અને પછી રાખો, અહીંયા રાખો, પછી હોઈને અહીં લઈ આવો, અહીં લઈ આવો, અહીં લઈ આવો, અડાવો તો અડશે નહીં. સોય તો છે પણ માથે કોટિંગ થઈ ગયું. એટલે જ્યાં સુધી પર્યાયમાં રાગ છે ત્યાં સુધી એ ચોટે છે, લોભ કસાય છે ત્યાં સુધી. પણ જ્યાં એ મમતા છૂટી ગઈ કે પૈસો મારો નથી એક, અને પૈસાથી મને કિંચિત માત્ર સુખ નથી, સમજી ગયા? ઈન નામ કોટિંગ. સોય તો રહી, પરિણામ તો રહ્યા, પણ કોટિંગ થઈ ગયું. પછી ગમે એટલો કોઈ પ્રલોભન આપે તો કે નહીં, મારો નિયમ છે ભાઈ, હું એક કલાક વાંચ્યા સિવાય મને કાંઈ ખપે નહીં. પણ અત્યારે આ યોજના છે, આટલો ઓર્ડર આવ્યો, ઘરાક બેઠા છે કે ઘરાકનું જે થવું હશે થશે. આ આ તો રાતના બે વાગ્યે પણ જો ઘરાક આવે તો ઉઠીને માલ કાઢી દે. આ આપણા દેશમાં તો એમ છે, સમજી ગયા? અહીંયા એવું છે. અને ચાર ગણા ભાવ આપે. મારે હમણાં ને હમણાં લોરીમાં માલ ભરવો છે રાતના બે વાગ્યે, ચાર ગણો ભાવ. હે, આ તો હેકારો આવી જાય અંદરથી, પૈસાનો લોભ છે ને. આ એવો લોભ દેખાય છે. એવો બનાવ બીનો, એક ભાઈ રાજકોટના છે, કરોડપતિ માણસ છે. હું હતો મુંબઈ રહેતો હતો થોડો ટાઈમ, ત્યારે મારે રૂમ ઉપર આવ્યા અને આમ બહુ પ્રેમ એકબીજાને. મને કે આજે મને એક પ્રશ્ન ઉઠે છે, ઘણા વખત થયા કહું, પૂછું પૂછું ન પૂછું એમ થતું હતું, પણ આજે તો એમ લાગે પૂછી નાખું. પૂછો શું છે? તો કે ગુરુદેવને બહુ સાંભળું છું ઘણા વખત થયા, પણ પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. આમાં મારી ભૂલ શું થાય છે? મને ભૂલ મળતી નથી. અરુણભાઈ એમને પૂછ્યું, મને મારી ભૂલ મારી મેળે મળતી નથી. તમને કાંઈક પણ ખ્યાલમાં આવે તો તમે મને કહો. પણ મેં કહ્યું તમને ખોટું નહીં લાગે ને? તો કે જો ખોટું લાગે એમ હોત તો પ્રશ્ન જ ન કરત. તમે કડકમાં કડક કોઈ મારી ભૂલ એ તમે મને કહો, મારા હિતને માટે છે. પછી મેં એને કહ્યું, ભાઈ તમને પૈસા પ્રત્યેનો તીવ્ર લોભ છે, તીવ્ર લોભ, આટલો પૈસો છે તમારી પાસે, છતાં તમને પૈસા પ્રત્યે એટલો લોલુપતા લોભ હોય ગ્રસ્તીને કમાવા રળવા ખાવા પીવાનો, પણ એની કઈ મર્યાદા ને હદ હોય. તમે એની પાછળ જ પડી ગયા છો અને ચોવીસેક કલાક કમાવાના વિચારો આવતા હોય એમાં આ તત્વ ક્યાંથી પ્રવેશ કરે તમને? તો પછી મને કે તમારી વાત તો સાચી છે. પછી હામેથી કહે છે કે મને લોભ કસાય તો એવો છે. તમે હજી આમ બેસો, લોભ કસાય તો એવો છે, મને પોતાની મેળે જડ કહે છે, લોભ કસાય એવો છે કે ખરેખર તમને કહું સાચી વાત. મેં કહું કયો ને? તો કે જો આ ભૌમની અંદર જેટલી મારી પાસે મૂડી છે એટલાનો ડ્રાફ્ટ કઢાવીને જો લઈ જવાતો હોય પરલોકમાં તો એટલો ડ્રાફ્ટ તો કઢાવી લઉં, પણ ઉપરાંત શું કરું કે હું બધે ઠેકાણેથી વ્યાજે રૂપિયા લઉં અને વ્યાજે રૂપિયા લઈ કરજ કરી અને આખો ડ્રાફ્ટ કઢાવીને લઈ જાઉં. પછી કરજ તો ભરવું છે છોકરાને, મારે શું લેવા દેવા, કરજ તો ભરવાના ભરશે. પછી જે કરજ થાય લક્ષ્મીચંદભાઈ એ તો કઈ એને તો જોવા આવું નથી, એ તો ડ્રાફ્ટ કઢાવીને મેળવ ગયો. અહીંયા કરોડ હતા અને 2 કરોડ બીજા લીધા, 3 કરોડ નો ડ્રાફ્ટ કઢાવીને હોય જાઉં, પછી મારે શું કે છોકરા હા ખરા મરશે કે બાપા ગયા ને વાય ચોપડા જો, અરે બાપા તો 2 કરોડ નું કરજ લઈ ગયા, કરોડ મૂડી તો લઈ ગયા પણ 2 કરોડ રૂપિયા માથે કરજ મૂકી ગયા. સમજી ગયા? આ એવી ભાવના છે રૂપિયાની મને, આમ ઓ આમ બોલ્યા, મને કે રૂપિયા કમાવાની મને આટલી જરૂરતા છે. તો મેં કહ્યું જો આ જ કારણ તમને તત્વમાં પ્રવેશ થતો નથી, તમે આગળ વધતા નથી, એનું કારણ લોભ નામનો કષાય જબરજસ્ત છે. સમજી ગયા? કોઈને બધાને બધાને કોઈને ક્રોધની અધિકતા, કોઈને માનની, કોઈને માયાની, કોઈને લોભની, ચાર પ્રકારના કષાયમાં શ્રીમદે તો એમ કહ્યું કે અહીંયા માન કષાય ન હોત તો મોક્ષ હોત. મનુષ્યમાં માન કષાયની મુખ્યતા, પૈસા કમાવા છે એ પણ માન માટે પાછા, એટલે માન કષાયની મુખ્યતા. મૂળ તો માન આવ્યું, સમજી ગયા? શ્રીમદે કહ્યું છે કે માન કષાયની મુખ્યતા મનુષ્યને હોય, લોભની મુખ્યતા હોય દેવને, અને માયાની મુખ્યતા કપટ એ તિરેજને હોય, અને ક્રોધની મુખ્યતા નારકીના જીવને હોય. એમ ચાર પ્રકારની ગતિના જીવો, કષાય તો ચારે હોય પણ મનુષ્યમાં માન કષાય મોટા મોટો. પૈસો કમાઈને પણ કમાણી કરવાની પાછળ એને માન કષાય છે. હવે આમાં ક્યાંથી એને શુદ્ધ આત્માનો અનુભવ તો શું, ગંધે ક્યાંથી આવે? અનુભવ તો દૂર રહ્યો ચંદીભાઈ. જ્ઞાનીઓને શું છે, એ તો જ્ઞાનીઓ છે, એ શાસ્ત્ર છે, ચોખ્ખું લખી જાય કરુણા કરીને કે ચેતો કઈ હારે નહીં આવે.
હા,
એના જેવું છે.
અહીંયા પૈસા અમુક કવાય છે, હોલ્ડ રાખે છે, 4-5 હજાર કરોડ ખાલી ભાડું, 1 લાખ રૂપિયા એક દિવસ નું ભાડું, લગ્ન કરવાના ભાડું આપી દે. તો હવે આ પૈસાની કમાણી આ કીર્તિ માટે થઈ ને, માન
કીર્તિ
માન માટે થઈ.
એટલે ભાઈ આ એવું છે કે આની પાછળ પડે, અને આત્મા જ માત્ર જોઈ છે. આત્માથી કહ્યું ને, માન અર્થી નહીં, ધન અર્થી નહીં, આત્માર્થી, મોક્ષાર્થી, માત્ર મોક્ષ અભિલાષ, બીજું કોઈ અભિલાષા નહીં, ખલાસ. તો એની પાછળ પડે તો એને પ્રાપ્ત થાય. એક મુમુક્ષુએ પૂછ્યું મને અહીં લંડનમાં કે અમને આત્માની લગ્ન કેમ લાગતી નથી? તો કહ્યું કે તમને આત્માની અધિકતા નથી, કેમ કે અધિકતા તમને સંયોગની છે, અધિકતા અનુકૂળ સંયોગની છે. પત્ની હોય તો પતિ સારા છે એવી અધિકતા હોય, પતિ હોય તો પત્ની સારા છે એવી અધિકતા હોય, કોઈ આબરૂ હોય, કોઈ વેવાયેલા હોય, દીકરા અને દીકરી કયા ગ્રહ હોય, સમજી? એમ ક્યાંક ને ક્યાંક આત્મા સિવાય બીજે એને મહિમા ને અધિકતા લાગે છે, અને આત્માનો મહિમા આવતો નથી એટલે લગ્ન લાગે નહી. જો અહીં લંડનમાં એક મુમુક્ષુએ પૂછ્યું, મહિમા નથી એને, હજી ઊંડે ઊંડે પૈસામાં સુખ ભાસે છે, આત્મામાં સુખ ભાસતું નથી. જળ પાસેથી એને સુખ લેવું છે, જળ પાસેથી એને સુખ લેવું છે, અને ચૈતન્ય પાસે સુખ ભર્યું છે એની સામે જોવું નથી. હવે સુખ આવે ક્યાંથી? ગુરુદેવ કે એકલો છો, ભાવો છો તું, હવે ક્યાં બેકલો ક્યાં છો, એકલો જ છે. થઈ ગયો ખેલ્યો. એનો જીવ નામનો પેલો અધિકાર, ગાથા 17-18 પેલા પારામાં એમ આવ્યું કે જેમ કોઈ ધનનો અર્થી હોય, એટલે કે જેને પૈસા કમાવાની જરૂર હોય, તો એને પ્રથમ કે જેને ધનનો લોલુપી ધનનો અર્થી હોય એને પ્રથમ શું કરવું, કે પ્રથમ રાજાને એ જાણે, પછી આ રાજા છે એમ શ્રદ્ધાન કરે, અને પછી એની સેવા કરે એટલે એને રાજી કરે, તો રાજા એના ઉપર જ્યારે ખુશી થાય ત્યારે ખૂબ પૈસા ધન આપે અથવા તો એક બે ગામ લખી આપે. અગાઉના કાળમાં એમ બનતું હતું. તેવી રીતે એ દ્રષ્ટાંત, તેવી રીતે સિદ્ધાંતમાં હવે ઓલો ધનનો અર્થ હતો, આ છે મોક્ષનો અર્થ. મોક્ષ એટલે પરિપૂર્ણ આનંદ, જેને આત્મિક સુખ જોઈએ છે અને સંસારિક સુખ જોતું નથી, એ એમાં શરત છે. સંસારી સુખ જોઈએ છે ને આ સુખ જોઈએ છે એમ નહીં ચાલે. એના શ્રદ્ધા જ્ઞાનમાં એમ આવવું જોઈએ કે મારે સંસારનું સુખ જોતું જ નથી, કેમ કે સંસારનું સુખ એ તો નામ માત્ર છે. ખરેખર તો ભાવથી જોવામાં આવે તો દુઃખ જ છે. સંસારમાં કોઈ પણ પ્રાણીને અનુકૂળ સંયોગ હોય તો પણ દુઃખી દુઃખીને દુઃખી જ છે. હવે મારે તો આત્મિક સુખ જોઈએ છે એવી જેની અભિલાષા હોય, માત્ર મોક્ષ અભિલાષ, એને મોક્ષાર્થી કહેવાય. એવો મોક્ષાર્થી પુરુષે પ્રથમ શું કરવું? જેમ દ્રષ્ટાંતમાં પેલા રાજાને જાણીને શ્રદ્ધા કરે છે અને પછી એની સેવા કરે તો પૈસા મળે, તો આ આત્મા એ આત્માર્થીએ મોક્ષાર્થીએ પોતાના સુખની પ્રાપ્તિ માટે પ્રથમમાં પ્રથમ શું કરવું? કે પ્રથમ પોતાના શુદ્ધાત્માના સ્વભાવને જાણવો, જાણવો એટલે એને અનુભવ કરવો, અંતર સન્મુખ થઈ અને શુદ્ધ આત્માનો અનુભવ કરવો. અને અનુભવપૂર્વક જે તત્વ અનુભવમાં આવ્યું એ એવો જ છું એમ શ્રદ્ધાન કરવું. એટલે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન પહેલા કરવું, અને પછી શું કરવું પૂર્ણ મોક્ષ માટે? કે એનું અનુચરણ એટલે એનું આચરણ કરવું, એટલે એમાં લીન થવું. જગત કહે છે ને કંઈક આચરણ જોઈએ, કંઈક ચારિત્ર જોઈએ, તો કહે છે કે શુદ્ધ આત્મા એમાં લીન થવું એને ભગવાન ચારિત્ર કહે છે. સ્વરૂપે ચરણમ ઇતિ ચારિત્રમ, સ્વરૂપમાં ચરવું, સ્વરૂપમાં રમવું, સ્વરૂપમાં લીન થઈ જવું, જેમાં કોઈ પણ પ્રકારનો વચ્ચે વિકલ્પ